समयसार भगवान कुमकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमा गाथा 216 चाले छे। निजरा अधिकारनी आ गाथा घणी महत्वनी छे અને એનો વિસ્તાર ગુરુદેવે ખૂબ કર્યો છે। એમાં સાથે બીજી કેટલી બધી વાતો આપણને સમજાવી દીધી છે। આપણે ગાથા 216 એનો ગાથાર્થ, ટીકા, ભાવાર્થ અને પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ આ ગાથા ઉપર આપેલ પ્રવચનના ઘણા અંશ આપણે કર્યા છે। હવે આજે આગળ વધારે વિશેષ અંશ લઈએ તે પહેલા ગાથાનું ફેર પુનરાવર્તન કરીએ। મૂળ ગાથામાં જે વાત આવી તે એટલી છે કે જ્ઞાની જેની દ્રષ્ટિ સ્વભાવ ઉપર છે, સ્વભાવ કેવો છે તો કે સ્વભાવ ધ્રુવ છે, એ ટંકોત્કીર્ણ જ્ઞાયક સ્વભાવ છે, એ નિત્ય રહે છે, એવા સ્વભાવ ઉપર જ્ઞાનીની દ્રષ્ટિ છે। એવા જ્ઞાની જાણે છે કે આ વેદાવા યોગ્ય ભાવ એટલે વેદ્ય ભાવ અને વેદનાર ભાવ એટલે અનુભવનાર ભાવ, વેદક ભાવ, એ બંને ભાવો વિભાવ ભાવ છે અને એવા વિભાવ ભાવો ઉત્પન્ન થાય છે, એક સમય માટે રહે છે અને વિનાશ પામે છે। આ બંને ભાવ, વેદ્ય ભાવ અને વેદનાર વેદક ભાવ, એ બંને વચ્ચે કાળની ભિન્નતા છે, કાળ ભેદ છે, એટલે એક જ કાળે એ બંને હોતા નથી। જ્યારે વેદક ભાવ છે, અનુભવનારો ભાવ છે, ત્યારે વેદ્ય ભાવ નથી અને જ્યારે વેદ્ય ભાવ છે ત્યારે વેદક ભાવ નથી, એટલે કાળ ભેદ છે એ વાતને જ્ઞાની જાણે છે। એટલે જ્ઞાની સમજે છે કે વેદ્ય વેદક ભાવના ભિન્નપણાને લીધે કોઈ ભાવને ખરેખર તો ભેદી શકાતો નથી। એટલે કે જે વિભાવ ભાવ છે એ વિભાવ ભાવને ખરેખર ભોગવી શકાતો નથી, આ વાત જ્ઞાની જાણે છે। એવા વેદ્ય ભાવને અને વેદક ભાવને બંને વચ્ચે કાળ ભેદ હોવાથી ભોગવી શકાય નહીં એ વાત જાણે છે। એટલે જ્ઞાનીને હવે એવી કોઈ ઈચ્છા વાંછા રહેતી જ નથી, ભવિષ્યમાં આવા કર્મના નિમિત્તે આવો સંયોગ આવે અને એને ભોગવીએ એવો ભાવ જ્ઞાનીને હોય નહીં। એમ એ જ્ઞાની એ કર્મના ઉદયને કારણે આવતા સંયોગનો ઉપભોગ એને એ વેદતા નથી, એને ઈચ્છતા નથી, એનો એને પરિગ્રહ નથી। એટલે કે અનાગત કર્મના ઉદય એના કારણે એના નિમિત્તે સર્જાતા સંયોગ એનો ઉપભોગ જ્ઞાનીને હોતો નથી, જ્ઞાની એની ઈચ્છા કરતા નથી। મુખ્યતાથી એક જ વાત છે કે ભવિષ્યમાં જે સંયોગો આવે એ સંયોગોને કારણે મને સુખ મળે એવો ભાવ જ્ઞાનીને હોય નહીં। કેમ ન હોય એનું કારણ સમજાવ્યું કે ખરેખર જ્ઞાની તો સમજે છે, જ્ઞાની એટલે જેની દ્રષ્ટિ સ્વરૂપ તરફ થઈ છે એ તો સમજે છે કે જ્યારે એ સંયોગ છે ત્યારે એ તરફ એવો ભાવ નથી, ભોગવવાનો ભાવ નથી અને ભોગવવાનો ભાવ છે ત્યારે એ સંયોગ નથી। કેમ કે દરેક ભાવ છે તે એક સમયનો છે, વિભાવ ભાવ છે તે એક સમયનો છે, એ નિત્ય નથી, એ સંયોગી ભાવ એક સમયનો છે અને જીવને વિભાવ ભાવ એ વેદ્ય ભાવ અને વેદક ભાવ બંને એક સમયમાં સાથે હોતા નથી। એટલે ખરેખર તો જેને ભોગવી શકાતું જ નથી એના પ્રત્યે ભોગવવાનો ભાવ જ્ઞાનીને ક્યાંથી થાય, એટલે કે ન જ થાય. આ વાત સમજાવવામાં આવી અને એના ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે પ્રવચન આપ્યું છે એના કેટલાક અંશ લીધા છે. હવે આપણે આગળ વિશેષ અંશો લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 7મો, એમાં પાના નંબર 325 ઉપર આપણે બીજા પેરેગ્રાફ સુધી વાત કરી. બીજા પેરેગ્રાફમાં જે વાત આવી એનું સહેજ પુનરાવર્તન કરીએ અને પછી આગળ વધીએ. અહીંયા કહે છે કે એક બાજુ કહે કે જ્ઞાનીને વિભાવ ભાવરૂપ જે વેદ્ય વેદક ભાવો તેની ભાવના એની ઈચ્છા નથી, અને વળી કહે કે જ્ઞાનીને રાગ આવે છે અને તેના ઇલાજ રૂપે તે ઉપભોગ સામગ્રીને ભેળી કરે છે, ભેગી કરે છે. ભારે વિચિત્ર વાત છે. અગાઉની ગાથામાં એ વાત આવીને કે જ્ઞાની એ રાગ આવ્યો છે તો એના ઇલાજ રૂપે રાગને રોગ સમાન જાણે છે અને જેમ રોગનો ઇલાજ કરવામાં આવે એવી રીતે એના ઇલાજ રૂપે એ ઉપભોગ સામગ્રીને ભેળી કરે છે, ભેગી કરે છે. અને બીજી તરફ અહીંયા એમ કેવું છે કે જ્ઞાનીને વિભાવ ભાવરૂપ વેદ્ય વેદક ભાવોની ઈચ્છા જ નથી. તો આ તો કેવી વિચિત્ર વાત લાગે. પરંતુ એનું સમાધાન પહેલા ગાથામાં પણ આપી દીધું છે. પહેલા 215મી ગાથામાં પણ એનું સમાધાન આપી દીધું છે કે ખરેખર તો જ્ઞાની કાંઈ એવા ઇલાજરૂપ ઉપભોગને ભેગા કરતો નથી. એ તો અસદભૂત વ્યવહાર નહીંનું કથન છે. અને ખરેખર સાચા અર્થમાં જ્ઞાની કાંઈ એવા સંયોગોને ભેગા કરી શકે પણ નહીં, એટલે એમ નથી. પણ કહેવામાં એમ આવે છે, ઉપચાર કરીને એમ કહેવામાં આવ્યું કે પોતાને જે રાગ આવ્યો છે તે રાગને રોગ સમાન જાણીને જેમ રોગનો ઇલાજ કરવામાં આવે એવી રીતે એ ઉપભોગ સામગ્રીને ભેગી કરે છે. એટલે એ વાતને સમજાવતા અહીંયા એમ કહ્યું કે ખરેખર તો એ રાગ તૂટતો નથી, બીજી રીતે સમાધાન થતું નથી, તો સંયોગમાં આવેલી સામગ્રી પર તેનું લક્ષ જાય છે. કોનું? જ્ઞાનીનું. પરંતુ તેમાં તેને હોશ નથી, એમાં એને રાગ નથી, એમાં એને રૂચિ નથી, એમાં એને રસ નથી. સામગ્રીને એ ભેગી કરતો નથી, પરંતુ સામગ્રી રૂપે સંયોગો છે એનું એને લક્ષ થઈ જાય છે, એના તરફ એનું લક્ષ જાય છે, એ એનો રાગ છે. અને એને પણ એ સમયે જ્ઞાની તો ખરેખર જાણે જ છે, જ્ઞાતા ભાવે જ જુએ છે, એમાં એને રસ નથી, એને રૂચિ નથી. એ રાગને એ ઝેર સમાન જાણે છે, તેથી સામગ્રી ભેગી કરતો જણાય છતાં એને એનો રાગ નથી, રૂચિ નથી, એટલે એને ભોગવવાનો ભાવ નથી. અને બીજી રીતે કહીએ તો એ વેદ્ય ભાવ અને વેદક ભાવ ને એ બરાબર સમજ્યા છે જ્ઞાની કે એને ભોગવી શકાતું નથી, એટલે એની એને કાંઈ ઈચ્છા થતી નથી. વિભાવ ભાવની જ્ઞાનીને કોઈ ઈચ્છા નથી. જે ભાવ હંમેશને માટે રહેતો નથી, જે અનિત્ય છે, એ ભાવની જ્ઞાનીને કોઈ ઈચ્છા હોતી નથી. એક ઉદાહરણ આપીને ગુરુદેવ અહીંયા પાછું આગળ સમજાવે છે કે જેમ કે કોઈ ઈચ્છા કરી કે 5 લાખ હોય તો ઠીક, હવે તે વખતે 5 લાખ છે નહીં, અને જ્યારે 5 લાખ થાય છે ત્યારે પેલી પહેલાની જે ઈચ્છા 5 લાખ હોય તો ઠીક એ તો હોતી નથી. એટલે બંનેનો કાળ જુદો છે. 5 લાખ થાય છે ત્યારે બીજી ઈચ્છા છે, પેલી ઈચ્છા હતી એનો કાળ તો ચાલ્યો ગયો. એટલે જે ભોગવવાનો ભાવ છે એ ભોગવવાનો કાળ આવે ત્યારે એ વસ્તુ રહેતી નથી. એટલે વેદ્ય છે જે ભોગવવા લાયક છે એવો ભાવ અને ભોગવવાળો ભાવ, ભોગવવાળો ભાવ એટલે વેદક ભાવ, એ ભાવ બંને સાથે હોતા જ નથી, એ ભાવ બંને સાથે હોતા જ નથી. એટલે પછી આ વાત જ્ઞાની જાણે છે એટલે એને એવી નિરર્થક નકામી ઈચ્છા કરવાનું થતું જ નથી. એની દ્રષ્ટિ આત્મા તરફ છે અને જ્યાંથી અતિન્દ્રિય આનંદનો અને અનુભવ થાય છે એ તરફ જ દ્રષ્ટિ રહ્યા કરે છે. ફરીથી પ્રશ્ન કોઈએ કર્યો કે પરંતુ જયારે 5 લાખ આવે અને બીજી નવી ઈચ્છા કરે ત્યારે તો 5 લાખ છે ને, એટલે એને ભોગવવાનો ભાવ થાય ને. ગુરુદેવ સમાધાન આપે છે, કરે ભાઈ એ તો અજ્ઞાનીની કરતા થઈને ઈચ્છા કર્યા કરે છે એની વાત છે, જ્ઞાનીને એવું નથી. જ્ઞાનીને કરતા થઈને ઈચ્છા કરવી એવું ક્યાં છે? નિશ્ચયથી જ્ઞાની ઈચ્છા કરતો જ નથી. તેને ઈચ્છા રાગ આવી જાય છે એ વાત જુદી છે. એ તો આગળ પણ કહેવાય ગયું છે કે ઈચ્છાના વખતે, રાગના વખતે જ્ઞાની રાગને ઈચ્છાને રોગ સમાન જાણે છે, એનો પણ એક જ્ઞાતા દ્રષ્ટા જ છે. એ તો ઔષધની જેમ તેને જે ઉપભોગની સામગ્રી છે તેના ઉપર એનું લક્ષ જાય છે કે આ સામગ્રી છે, બસ એટલું જ. પણ તેને એ ક્ષણિક વિભાવનું, ઈચ્છાનું સ્વામિત્વ નથી. એવો વિભાવ ભાવ જે આવ્યો, જે ક્ષણિક છે, એનું સ્વામિત્વ નથી, ઈચ્છાનું સ્વામિત્વ નથી. એને એ પોતાથી જુદી માને છે, પોતાના સ્વભાવગત માનતો નથી. એટલે એવો રાગ આવે, એવી ઈચ્છા થાય, પણ જ્ઞાનીની દ્રષ્ટિ આત્મા તરફ છે, પોતે કોણ છે એ સ્પષ્ટ છે. એટલે પોતાનો એ ભાવ નથી, પોતાનું એ સ્વરૂપ નથી, પોતે સ્વભાવ ભાવે જ પરિણમે એકમાત્ર એવી ઈચ્છા છે. એને આ વિભાવ ભાવનું સ્વામિત્વ કે વિભાવ ભાવની ઈચ્છા સહજ રીતે જ ઉત્પન્ન થતી નથી. એવો વિકલ્પ હોય, એવો રાગ પણ આવે, છતાંય એ વિભાવ ભાવનું એને સ્વામિત્વ નથી. ક્ષણિક વિભાવનો કે ઈચ્છાનો કે ભોગનો જ્ઞાની સ્વામી થતો નથી, કરતા થતો નથી. એ વાત અહીંયા તો સમજાવી છે. જો જે અધિકાર ચાલતો હોય એ પ્રમાણે વિભાવ ભાવને સમજાવવામાં આવે. કરતા કર્મ અધિકારમાં એમ સમજાવવામાં આવ્યું કે આ વિભાવ ભાવનો જ્ઞાની કરતા નથી. તો કેવી રીતે એવો વિભાવ ભાવ એને આવ્યો, એનું કરતા કોણ છે ને શા માટે નથી? તો એમાં ત્યાં એ રીતે સમજાવવામાં આવ્યું કે એ આત્માના કોઈ ગુણને કારણે નથી, આત્માનો એ સ્વભાવ નથી, એટલે એ વિભાવ છે, એ પરને લક્ષ્ય થતા ભાવ છે. એટલે જ્ઞાની તો એનો સ્વામી નથી, એનો કરતા નથી, એટલે એ કર્મજનિત છે એમ કહી અને એને દ્રષ્ટિનો વિષય શુદ્ધ ભગવાન આત્મા ત્રિકાળ એ વિભાવ ભાવનો કરતા હોઈ શકે નહીં એમ ત્યાં સિદ્ધ કર્યું. હવે અહીંયા નિર્જરા અધિકાર છે, એટલે નિર્જરા અધિકારમાં આ રીતે વાત લીધી છે કે એને ભૂતકાળના ભાવો જે થયા એનું તો ભોગવવા પણ નથી, વર્તમાનમાં એક સમયમાં જે રાગ આવ્યો છે એને પણ એ જાણે છે, દેખે છે. કેવી રીતે જાણે છે, દેખે છે? તો કે પોતાનો ભાવ નથી, કેમ કે પોતાનો સ્વભાવ કેવો છે, પોતે કોણ છે એ તો એને સ્પષ્ટ છે. એટલે માત્ર એનો જ્ઞાતા દ્રષ્ટા જ છે. અને આવી દશા છે ત્યારે પછી ભવિષ્યના અનાગત કોઈપણ સંયોગોને પ્રાપ્ત કરવાની ઈચ્છા, એને ભોગવવાની ઈચ્છા જ્ઞાનીને હોઈ શકે જ નહીં એમ કહ્યું. અને પછી એની સૂક્ષ્મતા સમજાવતા એમ કહ્યું કે એ વેદ્ય વેદક ભાવ એ બંને એક જ કાળે હોતા નથી, એ વાત જ્ઞાની બરાબર જાણે છે. માટે એને ભોગવવાના ભાવ, ભવિષ્યમાં આવતા સંયોગોને ભોગવવાના ભાવ હોતા નથી, એટલે એવી નિરર્થક ઈચ્છા હોતી નથી. આ વધારે સૂક્ષ્મતાપૂર્વક અહીંયા 216મી ગાથામાં સમજાવવામાં આવ્યું છે. એક ક્રમમાં આ ચાલી રહ્યું છે. 214મી ગાથા, 215મી ગાથા એ બધામાં એ વાત આવી કે જ્ઞાનીને ભવિષ્યમાં પણ કોઈ પણ ભાવનો પણ પરિગ્રહ નથી, વિભાવ ભાવનો કોઈ પરિગ્રહ નથી, વિભાવ ભાવને ભોગવવાની દ્રષ્ટિ નથી. એવા સંયોગો છે, તે સંયોગો કર્મજનિત છે અને એ કર્મજનિત ઉપાધિ જ્ઞાનીને હોતી નથી. એવા સંયોગો ભવિષ્યમાં આવે તો સારું એવો એને ભાવ નથી. અને એની વધારે સૂક્ષ્મતાથી અહીંયા સ્પષ્ટતા કરી કે એ વિભાવ ભાવ છે, ભોગવવાના ભાવમાં કઈ રીતે ભોગવાય છે એનું વિશ્લેષણ કરીને સમજાવ્યું કે જ્યારે ભોગવવું છે ત્યારે એક વેદક ભાવ છે અને બીજો વેદ્ય ભાવ છે. વેદ્ય ભાવ એટલે ભોગવવા લાયક ભાવ અને વેદક ભાવ એટલે ભોગવનારો ભાવ. આ બંને ભાવ એક સાથે હોતા નથી, કેમ કે વિભાવ ભાવ છે એ કઈ નિત્ય ટકીને રહેવા વાળા ભાવ નથી, એટલે એ તો ક્ષણિક છે. એટલે એ બંને ભાવ વારા પરથી જ થાય છે. જયારે આ ભાવ છે ત્યારે પેલો ભાવ વિનાશ પામ્યો છે અને પેલો ભાવ છે ત્યારે આ ભાવ નથી. એટલે એ રીતે એક પછી એક વેદ્ય ભાવ અને વેદક ભાવ થયા કરે છે, પણ બંને સાથે નથી એટલે ભોગવી શકાય નહીં. અને ભોગવવાનો ભાવ પછી શા માટે જ્ઞાની કરે? ભોગવી શકાય નહીં એ વાત તો જ્ઞાની જાણે છે, એટલે એને તો પછી એમાં કોઈ રસ પડતો નથી કે ખરેખર ભોગવી શકાતું જ નથી એટલે એને ભાવ નથી. પણ આપણે માટે એ સમજવાનું છે કે ખરેખર આમ જ છે, વસ્તુનું સ્વરૂપ આમ જ છે. વેદ્ય ભાવ અને વેદક ભાવ એ બંને વચ્ચે કાળ ભેદ છે. અને એટલી સૂક્ષ્મતાને જો આપણે સમજીએ તો આપણને પણ થાય કે ના ના, ખરેખર તો કાંઈ ભોગવી શકાતું જ નથી. અજ્ઞાન અવસ્થામાં માત્ર ભોગવવાના વિકલ્પોમાં આપણે રાચી રહીએ છીએ, પણ ખરેખર કાંઈ ભોગવી શકતા નથી. જયારે જે ભોગવવાનો ભાવ છે એ ભાવ છે તે વખતે પેલો ભોગવવા વાળો ભાવ નથી, અને જયારે ભોગવવા વાળો ભાવ છે ત્યારે પેલો ભાવ વિલીન થઈ ગયો છે, નાશ પામ્યો છે. આટલી વાત બરાબર સૂક્ષ્મતાપૂર્વક સમજાય તો પછી ભવિષ્યમાં ભોગવવાના ભાવ થાય નહીં, અને વર્તમાનમાં પણ જે સામગ્રીને આપણે ભોગવીએ છીએ એમ લાગે છે તો એના પ્રત્યે નાતા દ્રષ્ટા ભાવ કેળવાઈ જાય. ખરેખર હું કાંઈ ભોગવી શકતો જ નથી, એ બધું જે રીતે થાય છે તે રીતે જ થાય છે. કેમ કે હું ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક 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 જ છું. હું મારા જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માનો જ ભોગવટો કરું છું, બીજા કોઈને ભોગવતો નથી. આવી જેની દ્રષ્ટિ થઈ છે એને આ બધું બહુ સહેલું થઈ જાય છે, બહુ સહજ થઈ જાય છે. આ કાંઈ અઘરું નથી. પ્રભુ એક વખત પોતાના સ્વરૂપનો વિચાર કરી અને પોતે કેવો છે એવો થઈ અને જો વિચારશે, એ જગ્યાએ રહીને એ વિચારશે તો બધું સહેલું થઈ શકે. હું ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક છું એમ થઈ અને જો એ વિચારે તો આ બધું સહેલું થઈ જાય, બહુ સહેલું છે. એ ક્યાં ઉભો રહીને વિચારે છે? એ અજ્ઞાનમાં ઉભો રહીને વિચારે છે, એ મનુષ્ય છે એવો ભાવ લઈને વિચારે છે. પોતાની વર્તમાન પર્યાયને પોતાનું સ્વરૂપ માની અને જયારે વિચારે છે ત્યારે આ બધા પ્રશ્નો ઉપસ્થિત થાય છે. લોકોને પ્રશ્ન કેમ થાય છે? કેમ કે એ પોતે વર્તમાન પર્યાય જેવડું પોતાનું સ્વરૂપ સમજે છે, પોતાને એટલો જ સમજે છે એટલે પ્રશ્ન થાય છે. નાના નાના પ્રશ્ન કરે છે, જેને શાસ્ત્રોનો અભ્યાસ નથી એ તો બહુ જ નક્કામાં નાના પ્રશ્નો કરે છે કે આ બધું કોણ કરશે? હું નથી કરતો એમ તો પછી કોણ કરશે? તમે કરશો, તમે કરવા આવશો, આવી બધી જે વાતો કરે છે એમને પોતે કોણ છે એનું ભાન નથી એટલે એવા વિચાર વિકલ્પ આવે છે. પ્રવચન ચાલતું હોય ને ત્યાં એમાં એમ વાત કરી હોય કે આત્મા રોટલી કરી શકતો નથી, એટલે પછી પાછા અંદર પાછળ હશે અને પાછા મનમાં બોલે કે તો રોટલી કરવા તમે આવવાના છો મારે ઘરે, કોણ કરે છે રોટલી? હું નથી રોટલી કરતો તો કોણ રોટલી કરે છે? પેલા બેન કે હું રોટલી નથી કરતી તો કોણ કરે છે? તમે કરો છો કઈ? છોકરાઓને મોટા કર્યા અમે કર્યા કે તમે કર્યા? કેમ કે એ વર્તમાન પર્યાયને પોતાનું સ્વરૂપ માની અને વિચારે છે ને એટલે એમને એ વાત બેસતી જ નથી. પોતે કોણ છે એ જાણતા નથી અને પોતાનું સ્વરૂપ શું છે એની ખબર નથી ને એટલે એમને એ પ્રશ્નો થાય છે. પણ જેના અંતરમાં એ વાત આવી ગઈ છે કે પોતે ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક છે અને પોતાને કોઈ પર્યાય જ નથી, મનુષ્યની પર્યાય નથી, દેવની પર્યાય નથી, પિરિયતની નથી કે નારકીની પર્યાય જ નથી, પોતે તો માત્ર જ્ઞાયક 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 વિકાળ જ્ઞાયક જ છે એમ પોતાના જ્ઞાયક સ્વભાવનું લક્ષ્ય કરીને પોતે એવો જ્ઞાયક બનીને જો વિચાર કરશે તો કોઈ પ્રશ્ન નથી, બધા પ્રશ્નોનું સમાધાન આપમેળે મળી જાય એવું સહેલું છે. એટલે શાસ્ત્રકારોએ આ વાતને આપણને જુદી જુદી રીતે સમજાવી છે, જુદા જુદા અધિકારમાં આ જ વાત કહી છે કે ભાઈ તને ક્યાંથી પરભાવનું વિભાવ ભાવનું સ્વામિત્વ હોય, પરભાવને તું ક્યાંથી ભોગવે? અને પછી સૂક્ષ્મતાથી એ પણ વાત કરી દીધી કે ભાઈ વેદ્ય ભાવ વેદક ભાવ આ બધા ભાવ છે એ વિભાવ ભાવ છે, એ એક સમયની અંદર બધા સાથે હોતા પણ નથી, ત્યાં તું એને ભોગવવાનો કેવી રીતે વિચારી શકે? એટલે જ્ઞાનીને તો આ બધું સહજ છે. ભાઈ તમે ક્યાં ઉભા છો અને ક્યાંથી વિચારો છો એમાં બધો ફેર પડી જાય છે. એક વખત જ્ઞાની થઈને વિચાર કરશો તો બધું સહેલું છે, સરળ છે, કાંઈ ગૂંચવાળો નથી, બધું સ્પષ્ટ છે. ભગવાન આત્માને આ હોય એટલો પ્રશ્ન કરવો, સિદ્ધ ભગવાનને આ હોય એવો પ્રશ્ન કરવો, અને પોતે સિદ્ધ સમાન છે એ વાતનો નિર્ધાર રાખી અને પછી વિચાર કરવો, તો પછી પ્રશ્નનો જવાબ મળશે કે ના ના, સિદ્ધ ભગવાનને આ નથી તો મને પણ આ ન હોય, સિદ્ધ ભગવાનને કંઈ ભોગવવાનો ભાવ નથી તો મને પણ એવો ભોગવવાનો ભાવ ન હોય, કેમ કે મારું સ્વરૂપ સિદ્ધ સમાન જ છે. એટલે શાસ્ત્રમાં આ રીતે પણ સમજાવવામાં આવ્યું હોય, અને જેને હજી ઊંડા ઉતરવું છે એને આ રીતે વેદ વેદક ભાવ તરીકે પણ સમજાવવામાં આવે.
એટલી બધી સૂક્ષ્મતાપૂર્વક સમજાવ્યું છે. જ્ઞાની પુરુષોનો ઉપકાર જુઓ, એમની કરુણા જુઓ, કે આપણને ગમે તેમ કરીને એક વાત સમજાવી છે કે ભાઈ તું ભગવાન આત્મા આ બધાથી જુદો ભિન્ન છો અને તું તારા સ્વરૂપનો ભોગવનારો છો, એનો જ કરતા છો, એનો સ્વામી છો, બીજા કોઈનો સ્વામી નથી, કરતા નથી, ભોગવનારો નથી. એવો તું નિર્ણય કર, નિર્ધાર કર અને એમ કરી અને તું તારા સ્વરૂપ તરફ વળી જા. ત્યાં જ આનંદ છે, ત્યાં જ સુખ છે, ત્યાં જ શાંતિ છે. એ જ મુક્તિનો માર્ગ છે અને તારું સ્વરૂપ જ મુક્ત સ્વરૂપ છે, તારું સ્વરૂપ જ જ્ઞાન સ્વરૂપ છે, તું સર્વજ્ઞ સ્વભાવી છો. અને આ વાત અમે અનુભવથી કહીએ છીએ. અહીંયા પ્રવચન રત્નાકર ભાગ 7મો પાના નંબર 325 ઉપર ચોથા પેરેગ્રાફ પછી એક પ્રશ્ન કર્યો છે કે પરંતુ જયારે 5 લાખ આવે અને બીજી નવી ઈચ્છા કરે ત્યારે તો 5 લાખ છે ને, એટલે એ વખતે તો એને એ હોય તો ભોગવાય કે ન ભોગવાય, એવો એ પ્રશ્ન કરવામાં આવ્યો. અને એ પ્રશ્નના અનુસંધાનમાં આપણે કેટલીક વાત કરી અને ગુરુદેવે અહીંયા એના સમાધાન રૂપે વાત કરી છે કે ભાઈ એ તો અજ્ઞાની કરતા થઈને ઈચ્છા કર્યા કરે છે, પરંતુ જ્ઞાનીને એવું કરતા થઈને ઈચ્છા કરવી એવું ક્યાં છે? જ્ઞાનીને કાંઈ ઈચ્છા હોતી જ નથી, નિશ્ચયથી જ્ઞાની ઈચ્છા કરતો જ નથી. તેને ઈચ્છા રાગ આવી જાય છે એ જુદી વાત છે, અને એ વાત તો આગળ કહેવાય પણ ગઈ છે. પણ ખરેખર તો એ રાગને રોગ સમાન માનીને જેમ રોગને ઔષધ દ્વારા દૂર કરવાનો પ્રયત્ન કરે છે, એવી રીતે આ ઈચ્છા છે એ આવી છે, પણ એનો એક જ્ઞાતા દ્રષ્ટા છે એને, અને એને દૂર કરવાનો જ એ તો ઉપાય કરે છે. અને એવા ઉપાય તરીકે એ સામગ્રીને ભેગી કરે છે એવું વ્યવહારથી કહેવામાં આવે, પણ ખરેખર તો એ કાંઈ સામગ્રીને ભેગી પણ કરતો નથી. એટલે ઈચ્છાના કાળે પણ એ ઈચ્છાનો એ જ્ઞાતા દ્રષ્ટા જ છે, વિભાવના કાળે પણ એ વિભાવનો એ જ્ઞાતા દ્રષ્ટા જ છે, એ ઈચ્છા કે વિભાવનું એને સ્વામિત્વ નથી અને એનો એ કરતા પણ નથી. હવે છેલ્લે વાત કરે છે કે ત્યાં જે ભાવ કાક્ષમાં એટલે કે વાંછા કરનારા એવા વેદ ભાવને વેદે છે, અર્થાંત વેદ ભાવને અનુભવનાર છે, તે વેદક ભાવ જ્યાં સુધીમાં ઉત્પન્ન થાય ત્યાં સુધીમાં કક્ષમાં અર્થાંત વાંછા કરનારો વિભાવ ભાવ નાશ પામી જાય છે, તે વિનાશ પામી જતા વેદક ભાવ શું વેદે. આ વાત આપણે સમજ્યા છીએ કે જયારે પેલો વેદક ભાવ જે ભોગવનારો ભાવ એ ઉત્પન્ન થાય ત્યાં સુધીમાં પેલો વેદ્ય ભાવ એ તો નાશ પામી ગયો, ત્યારે પછી વેદક ભાવ છે ને ભોગવશે. અને પછી આગળ એ પણ વાત આવે છે કે નવો વેદ્ય ભાવ હશે તો એને ભોગવશે, તો કે નવો વેદ્ય ભાવ જયારે ઉત્પન્ન થાય છે ત્યારે પેલો વેદક ભાવ એ વિનાશ પામી જાય છે. તો પછી પાછી કે દલીલ કરે છે કે તો બીજો નવો વેદક ભાવ ઉત્પન્ન થશે તે આ વેદ્ય ભાવને ભોગવશે, તો કે નવો વેદક ભાવ ઉત્પન્ન થાય ત્યારે આ બીજો વેદ્ય ભાવ હતો એ પણ નાશ પામી ગયો. એટલે બંને ભાવ છે એ એક સાથે હોતા નથી, બંનેનો સમય એક નથી. દરેક પરિણામ થાય છે વિભાવ ભાવના એ એક એક સમયના હોય છે, એટલે બંને સાથે નથી, એટલે એમ એ ભોગવી શકાતું જ નથી. આ વાત સમજાવી છે. શું કહે છે કે વાંછા કરનારો વેદ્ય ભાવ થાય છે તે ક્યાં સુધી, કે જ્યાં સુધી પેલો વેદક ભાવ ઉત્પન્ન ન થાય ત્યાં સુધી એ ભાવ હતો, અને જ્યાં વેદક ભાવ ઉત્પન્ન થયો ત્યાં પેલો વેદ્ય ભાવ તો વિનાશ પામી જાય છે. એટલે વેદ્ય ભાવ છે તે વેદ્ય ભાવને અનુભવનાર અર્થાત જે વેદવા યોગ્ય ભાવ છે તેને અનુસરનાર વેદક ભાવ જ્યાં સુધીમાં ઉત્પન્ન થાય છે ત્યાં સુધીમાં તો વેદ્ય ભાવ વિનાશ પામી જાય છે. વેદક ભાવ થયો ત્યારે વેદ્ય ભાવ તે રહેતો નથી, અને વેદ્ય ભાવ છે ત્યારે વેદક ભાવ નથી, એટલે બેનો મેળ ખાતો નથી. માટે આવી વાતને જ્ઞાની સમજે છે એટલે એવી નિરર્થક ભોગવવાની વાતમાં વેદ વેદક ભાવની જે ભોગવવાની વાત છે એમાં જ્ઞાનીને કાંઈ રસ પડતો નથી, એટલે જ્ઞાની એને ઈચ્છતો નથી. હવે કોઈ પ્રશ્ન કર્યો કે જો મેળ ખાય તો ઈચ્છે કરો ને, એનો ઉત્તર ગુરુદેવ આપ્યો છે કે ભાઈ બેનો મેળ કદી ખાતો જ નથી. વર્તમાન ભાવને ભવિષ્યના ભાવનો એ બેનો મેળ ખાતો જ નથી એમ કહેવું છે. વર્તમાનમાં એને ભોગવવાનો ભાવ છે, ભવિષ્યના ભાવને ભોગવવાનો, એટલે ભવિષ્યમાં કંઈક મળે એને ભોગવવાનો ભાવ તો વર્તમાન ભાવ કહેવાય, એ તો આ સમયનો ભાવ.
તો આ પણ થોડું સૂક્ષ્મતાથી સમજવા જેવું છે કે વર્તમાનમાં પદાર્થને ભોગવવાનો ભાવ આવ્યો, આ ભાવ આવ્યો એ એક સમયનો ભાવ એ વર્તમાનમાં છે. એ વખતે જેને ભોગવવું છે એનો ભાવ નથી, એ વેદ્ય ભાવ નથી, અને આ વેદક ભાવ અત્યારે વર્તમાનમાં છે. પણ આ ભાવ આ સમયે ચાલ્યો ગયો અને પેલો વેદ્ય ભાવ, આ ભાવ વેદક ભાવ ચાલ્યા ગયા પછી વેદ્ય ભાવ આવે છે, તો પેલો વેદક ભાવ એ સમયે નથી. એટલે વર્તમાન ભાવને ભવિષ્યના ભાવનો એ બેનો મેળ ખાતો નથી એમ કે છે. એ ક્ષણિક વિભાવ ભાવો છે ભાઈ, એ બેનો મેળ ખાય નહીં, અને તેથી જ્ઞાની વાંછા કરતો નથી. એ નિત્ય ભાવ નથી, નિત્ય ભાવ હોત તો વાત જુદી હતી. એટલે એનો મેળ જ નથી, એટલે જ્ઞાની એને ઈચ્છતો પણ નથી. અહીંયા 327 ના પાના ઉપર કહે છે, બીજા પેરેગ્રાફમાં ત્રીજી લીટીમાં, કે આ બધું ફુરસદ લઈને બરાબર સમજવું પડશે. ઈચ્છાનો જે કાળ હતો તે ગયો, તો હવે વેદક ભાવ ભોગવનારો ભાવ એ પેલા ભાવ ને કેવી રીતે ભોગવે જે ચાલી ગયું છે ને, અને એમ કરી અને ગુરુદેવ સમજાવે છે કે આ બધું સમજવું પડશે, ફુરસદ લઈને સમજવું પડશે. આવું મનુષ્ય પણ મળ્યું અને જો એમાં તત્વદ્રષ્ટિ નહીં કરે તો પછી બધું એળે જશે. પછી તો આ ઈયળ ઇત્યાદિ અવતાર મળે, ઈયળના અને મચ્છરના અને માંકડના ને એવા જીવજંતુના ભાવ મળશે, અને એમાં પછી ક્યાં તત્વદ્રષ્ટિ થવાની છે. આ પંચેન્દ્રિય પણ મળ્યું છે, બુદ્ધિ મળી છે, તો એ સમજવા માટે મળી છે. કેટલાય પુણ્યને કારણે આવો ઉત્તમ ભાવ મળ્યો છે, અને આ ભાવમાં જો એ કાંઈ નહીં કરે તો પછી ભાવ વેડફાઈ જશે. આગળ પણ કહે છે અહીંયા ત્રીજા પેરેગ્રાફમાં, એ લોકોને એકાંત પક્ષ થઈ જાય છે, એકાંતનો પક્ષ થઈ જાય છે પોતાની માન્યતાને સિદ્ધ કરવા માટે. પછી શાસ્ત્રમાંથી વાક્યો ગોતી ગોતી અને કાઢે ને એવા ઊંધા અર્થ કરે છે. પણ શાસ્ત્રમાં કયા નહીંથી કહ્યું છે એ તો જાણવું જોઈએ ને. અજ્ઞાની પોતાના મિથ્યા એકાંત અભિપ્રાય સાથે શાસ્ત્રનો મેળ બેસાડવા જાય છે, પણ એ મેળ કેવી રીતે બેસે ભાઈ? સત્ય તો આ છે કે તારે શાસ્ત્રનો અભિપ્રાય અંદર બેસાડવો પડશે. તારા અભિપ્રાયને તું શાસ્ત્ર દ્વારા જસ્ટિફાય કરવાનું રહેવા દે, ગુરુદેવનું કેવું એમ છે. એને બદલે તું સરળતાપૂર્વક, મધ્યસ્થતાપૂર્વક, ન્યાયપૂર્વક શાસ્ત્રમાં જે વાત આવી છે અને એ શાસ્ત્રનો અભિપ્રાય છે એને તું બેસાડવાનો પ્રયત્ન કરો. તને ન સમજાય તો ફરીથી વાંચ, ફરી બીજા સાથે ચર્ચા કર, પણ એમાં તારા અભિપ્રાયને ઠોકી બેસાડવામાં તું શાસ્ત્રના આલંબન લઈશ તો તું મોટું મિથ્યાત્વ થશે, અને એને લીધે તો અનંત ભવ કરવા પડશે. એવું ના કર. ગુરુદેવ કહે છે કે ભાઈ, એ મિથ્યા એકાંત અભિપ્રાય છે એને તું શાસ્ત્ર સાથે મેળવવા નહીં જા, એને બદલે શાસ્ત્રનો જે અભિપ્રાય છે એને તું બેસાડ, એને તું સમજ, તો તારું મનુષ્ય પણ સફળ થાય. બહુ ઉત્તમ સલાહ આપી છે અને સમજવા જેવી વાત છે. આપણે તો નાની નાની વાતમાં એવા ફસાઈ જઈએ છીએ. અરે નાનકડી અમથી સંપ્રદાયની વાત હોય તો આપણે એને માટે થઈને લડી પડીએ, ઝઘડી પડીએ. અહીંયા તો કહે છે કે સંપ્રદાયની વાત તો જવા દે, બાજુ પર મૂક, પણ તારી સમજમાં જે માન્યતામાં પણ તને એકાંતે કાંઈ પકડાઈ ગયું હોય તો તું એને છોડ, અને શાસ્ત્રમાં જે કહ્યું છે એની અપેક્ષા સાથે એને તું સમજવાનો પ્રયત્ન કર. હજી બિચારો સંપ્રદાયમાંથી બહાર ન નીકળ્યો હોય એને પછી આ વાત તો ક્યાંથી સમજાશે, એનો પુરુષાર્થ કેવો વિપરીત થશે. સંપ્રદાયને પકડીને બેઠો છે, સાંભળે કોડાઈ ગયો છે, એ મુક્ત ક્યાંથી થશે? 328મા પાના ઉપર છેલ્લા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે ભાઈ, સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન કોઈ અલૌકિક ચીજ છે. તેના વિના અજ્ઞાની જેટલા વ્રત ને તપ કરે તે બધાએ બાળ વ્રત ને બાળ તપ છે. કેમ કે જ્યાં સમ્યક દર્શન નથી, સાચી શ્રદ્ધા નથી, આત્માનું સ્વરૂપ જાણ્યું નથી, તો પછી એ વ્રત ને તપના સ્વરૂપે ક્યાંથી જાણે? વ્રત ને તપ ક્યાં કેવી રીતે હોય છે એને એ સમજતો નથી. એને એક ક્રિયા રૂપે લે છે. એટલે જેમ પેલા બાળકો અનુકરણ કરે એવી રીતે એ અનુકરણ કરે છે. મુનિઓને જયારે પોતે પોતાના સ્વરૂપમાં લીનતાનો પુરુષાર્થ કરતા હોય, સ્થિરતાનો પુરુષાર્થ કરતા હોય, એટલે બાહ્યમાં ઉપવાસ આદિ હોય, એવા તપ હોય, પરિસરને સહન કરતા લાગે આપણને, પણ મુનિ તો પોતાના આનંદમાં જાય છે, આનંદમાં રહે છે. એટલે બહારમાં આપણને એવું દેખાય છે કે એ પરિસર સહન કરે છે, કે ઉપસર્ગ સહન કરે છે, કે એમણે ઉપવાસ કર્યો, એટલે આ બિચારો ભોળોજી પેલા બાળકની જેમ એમ સમજે છે કે મુનિએ આજે ખોરાક નથી લીધો તો હું પણ નહીં લઉં, એટલે મારે પણ મુનિ જેવો ઉપવાસ થઈ ગયો. અરે ભલા ભગવાન, તને ઉપવાસ ક્યાંથી થાય? તું હજી તો રાગમાં રાચી રહ્યો છો, તારા વિભાવ ભાવ તો જો, તું દરેક સમયે સમયે તારી દ્રષ્ટિ પર તરફ રહે છે, વિભાવ ભાવમાં જ રહ્યો છે, શુભાશુભ ભાવમાં રહ્યો છે, આત્મામાં ગયો જ નથી, અને તને ઉપવાસ ક્યાંથી થાય? ઉપવાસ એટલે તો ઉપવર્ગમાં વાસ. એટલે આ બાળકની બુદ્ધિ એ બધું અનુકરણ કરે છે, મૂળ વાતને સમજતો નથી. અજ્ઞાની એટલે એવા એ વ્રત ને તપ કરે છે, એ બધા બાળક જેવા છે, એ બાળ વ્રત ને બાળ તપ છે. કેમ કે જ્યાં જેમનો પરસ્પર મેળ ખાતો નથી એવા વિભાવ ભાવો, વેદ્ય વેદક ભાવો ઉભા છે, એ બધા વિભાવ ભાવો તો હજી એને ઉભા છે, એ તો ગયા નથી, ત્યાં પછી એને વ્રત ને તપ સાચા ક્યાંથી હોય? જયારે જ્ઞાની તો તેમને નિરર્થક જાણી વેદ્ય વેદક ભાવો અને બધા જ વિભાવ ભાવો ને નકામા જાણીને, કેમ કે એની સાથે પોતાને કાંઈ સંબંધ નથી, પોતે કોણ છે એ સ્પષ્ટ છે, એટલે એવા ભાવો વિભાવ ભાવોની ભાવના જ કરતો નથી, એ વાતને અહીંયા તો સિદ્ધ કરવી છે. પાના નંબર 329 ઉપર છેલ્લા પેરેગ્રાફમાં અહીંયા એક પ્રશ્ન છે, એના સમાધાન આપતા ગુરુદેવ વાત કરે છે. અહીંયા એક પ્રશ્ન કર્યો કે પણ જ્ઞાની ઈચ્છા કરતો હોય એમ દેખાય તો છે, જ્ઞાનીને પણ ઈચ્છા થતી હોય એવું લાગે તો છે, તો એનું શું? એમ ગુરુદેવ સમજાવે છે કે ભાઈ, એ તો થઈ જાય છે, કરતો નથી, એ ઈચ્છા તો થઈ ગઈ. જ્ઞાનીને ઈચ્છાની ઈચ્છા હોતી નથી, જ્ઞાનીને ઈચ્છાની ઈચ્છા નથી, એટલે ઈચ્છામાં એને રાગ નથી, ઈચ્છામાં એને ઈષ્ટ બુદ્ધિ નથી, ઈચ્છા સારી છે એમ નથી, ઈચ્છાને ઝેર સમાન જાણે છે, ઈચ્છા થઈ છે એનાથી પોતે જુદા છે, ઈચ્છા પોતાનું કાર્ય નથી, પોતાનો સ્વભાવ નથી, અને એ રીતે એ ઈચ્છાના જાણનાર જ છે. દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે એટલે એ બધાના જાણનાર જ થઈ જાય છે. અને એ જ વાત અહીંયા કહે છે કે આ રીતે કાંક્ષમાણ ભાવ ના વેદનની અનવસ્થા છે, તે અનવસ્થાને જાણતો જ્ઞાની કાંઈ પણ વાંચતો નથી. અનવસ્થા શેની રીતે, કેવી રીતે કહી છે એની અનવસ્થા છે? તો કે વેદ ભાવ અને વેદક ભાવ એને એક જ સમય નથી, એ એક સમય નથી, એની વચ્ચે જુદો જુદો સમય હોવાથી એને એમ કહેવામાં આવ્યું કે જુદા જુદા સમય છે, જયારે વેદ ભાવ છે ત્યારે વેદક ભાવ નથી, વેદક ભાવ છે ત્યારે વેદ ભાવ નથી, એટલે એની વચ્ચે કાળ ભેદ છે, એટલે એમ અનવસ્થા થઈ, બંનેનો મેળ પડતો નથી. એટલે આગળ સમજાવે છે 330માં પાના ઉપર ટીકાની વાતને પૂરી કરતા અહીંયા સમજાવે છે છેલ્લી ત્રણ લીટીમાં કે નિશ્ચયથી જ્ઞાની કાંઈ પણ વાંચતો નથી. એટલે કે આ લક્ષ્મી સ્ત્રી પુત્ર પરિવાર આબરુ રાજપદ અરે દેવપદ હોય એવા કોઈની એને ઈચ્છા નથી, એ મને હોય એવી એને ઈચ્છા થતી નથી, એને એ વાંચતો નથી. હવે ભાવાર્થ ઉપરનું પ્રવચન, એમાંથી આપણે કેટલાક અંશ લઈએ. ભાવાર્થ ઉપરના પ્રવચનમાં ગુરુદેવે બીજી ઘણી વાત લીધી છે, શાસ્ત્રોના સાર બધા અહીંયા આપી દીધા છે, આપણે લઈશું જેથી કરીને વારંવાર શાસ્ત્રની વાત આપણને દ્રઢ થઈ જાય, જે વાત શાસ્ત્રમાં આવી છે, જે અપેક્ષાથી કહેવામાં આવી છે એની સ્પષ્ટતા થાય અને એની દ્રઢતા થાય. એટલે આ ગાથા સંબંધીની વાત સિવાય બીજી જે કંઈ વાત ગુરુદેવે લીધી છે એ વાત પણ આપણે ભાવાર્થમાંથી લઈશું. બહુ સરસ વાત લીધી છે ગુરુદેવે, ઘણું સમજાવ્યું છે. જો અહીંયા ભાવાર્થ ઉપરનું પ્રવચન, એમાં ગુરુદેવ કહે છે કે જો આમાં પાછું વેદક પહેલા અને વેદ્ય ભાવ પછી એમ લીધું, મૂળ પાઠ છે એનું અનુસરણ કર્યું, ટીકામાં જુદી રીતે હતું, ટીકામાં વેદ્ય અને વેદક એમ લીધું હતું, એટલે વેદ્ય પહેલા લીધું અને વેદક પછી લીધું હતું ટીકામાં, અને મૂળ પાઠમાં એટલે જયારે ગાથા છે એની અંદર જે લીધું હતું એમાં વેદક પહેલા અને વેદ્ય પછી એમ છે. અને એ વાતનો ખુલાસો પહેલા અગાઉ ગુરુદેવે એ રીતે કર્યો હતો કે એ મૂળ ગાથામાં જે લેવામાં આવ્યું છે એ ગાથામાં એ રીતે રહેશે એટલા માટે એમ લીધું છે, પણ ટીકામાં જે લેવામાં આવ્યું છે બરાબર જ છે, એમાં કંઈ ખોટું નથી. અહીંયા કહે છે કે વેદક ભાવ અને વેદ્ય ભાવને કાળ ભેદ છે, અર્થાંત અનુભવવાના કાળનો અને ઈચ્છાના કાળનો પરસ્પર ભેદ છે. આગળ કહે છે ગુરુદેવ કે ભાઈ આ સૂક્ષ્મ વાત છે અને ધીરે ધીરે સમજવું બરાબર સમજાઈ જશે. એને પહેલા કદી સાંભળ્યું નથી એટલે એને જરાક અઘરું પડે છે, પણ સમજાય એવું છે. અને સાંભળ્યું નથી એટલે નિત્ય સ્વભાવનું પણ ભાન નથી એટલે પછી પોતાના સ્વરૂપમાં તો ક્યાંથી જાય, એટલે એને પછી ઈચ્છાનો નાશ કેવી રીતે થાય? કરવાનું તો આ છે, સમજવાનું તો આ છે કે પોતાને કાંક્ષા એટલે કે ઈચ્છાનો નાશ કેવી રીતે થાય. પણ પ્રભુ અનંત કાળમાં એ આ વાત સમજ્યો નથી. પોતાને ભોગવવાના ભાવ ઈચ્છાઓ થવી આ વાત કેવી રીતે છે અને શા માટે ન હોય એ વાતને એ સમજ્યો જ નથી એટલે એને આવા ભાવ થાય છે. પણ એને એ સમજવાનું છે કે કાંક્ષા અને ઈચ્છાનો નાશ કેવી રીતે થાય એ વાત એને સમજવાની છે, એ સમજ્યો નથી. મોક્ષ માર્ગ પ્રકાશકમાં આવે છે કે નિશ્ચયને એટલે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને સમજવાનો કાળ આવ્યો ત્યારે નિશ્ચયને એટલે શુદ્ધ આત્માને માન્યો નહીં. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને સમજવાનો કાળ આવ્યો ત્યારે એણે શુદ્ધ આત્માને માન્યો નહીં કે આત્મા શુદ્ધ છે, એવો માન્યો નહીં. શુદ્ધ આત્માનું સ્વરૂપ છે અને એને શુદ્ધ તરીકે સ્વીકારવાનું જ્યારે આવ્યું ત્યારે એ વ્યવહારમાં રોકાઈ રહ્યો અને એને એના શુદ્ધ સ્વરૂપનો સ્વીકાર કર્યો નહીં. શું કહે છે કે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને સમજવાનો કાળ આવ્યો એટલે કે એ સ્વરૂપ શુદ્ધ જ છે અને એવા શુદ્ધ સ્વરૂપને માનવાનો શ્રદ્ધવાનો જયારે કાળ આવ્યો, એવો સમય આવ્યો, એ વખતે એણે એવા શુદ્ધ સ્વરૂપને સમજીને સ્વીકાર્યું નહીં અને વ્યવહારમાં રોકાઈ ગયો. વ્યવહારમાં રાગમાં એનો કાળ બધો વહી ગયો. આનાથી આમ જ ચાલ્યું આવે છે. પોતાના શુદ્ધ સ્વરૂપને સમજવાનો અત્યારે વર્તમાનમાં સમય આવ્યો છે, અત્યારે એવો બધો અવકાશ મળ્યો છે, ત્યારે આપણે વ્યવહારમાં ને રાગમાં તણાઈ રહ્યા છીએ. આ કરીએ, આ કરીએ, આ કરીએ, આ કરીએ. ભલા ભગવાન તું કાંઈ કરી શકતો નથી, પાંચ મિનિટ માટે શાંતિથી બેસને, સ્વરૂપનો વિચાર કરને, તું કેટલું શું કરી શકે છે જરાક તો વિચાર કર. પ્રભુ તું કરીશ કે નહીં કરે, જે થઈ રહ્યું છે તે થઈ જ રહ્યું છે, એનો જ્ઞાતા દ્રષ્ટા થઈ જાને. ભવિષ્યમાં આમ કરવું છે એને બદલે ભવિષ્યમાં જે થાય છે તે થાય છે એને જોયા કરવું છે. આ શરીરની ક્રિયા જે થશે તે થશે, વિકલ્પો આવશે, પણ એના કરતાપણાને તું છોડી દે ને ભાઈ. વિકલ્પો તો આવવાના જ છે, હજી પુરુષાર્થમાં નબળાઈ છે એટલે વિકલ્પો તો આવવાના જ છે અને વિકલ્પોમાં શુભ હશે, અશુભ હશે, બધું હશે. પણ એથી શું પ્રભુ તારે ને એને શું, તું ભગવાન આત્મા થઈને જોવાનો પ્રયત્ન કર ને. તું ક્યાં ઉભો છે? તું પર્યાયમાં શા માટે ઉભો છે? તું એક વખત શુદ્ધ દ્રવ્ય તરીકે વિચાર કર ને કે હું ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ નાયક છું, એમ થઈને વિચાર કર ને. તારા શુદ્ધ સ્વરૂપને તું પકડ ને, તારા શુદ્ધ સ્વરૂપને તું સ્વીકાર ને. ગુરુદેવ એ વાત કરે છે કે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને સમજવાનો અને એવા નિશ્ચયને એટલે કે શુદ્ધ આત્માને માનવાનો જે સમય છે એ સમયને તો તું વેડફી રહ્યો છે. એ તારો સમય વેડફાઈ રહ્યો છે. શેમાં વેડફાઈ રહ્યો છે? આ વ્યવહારમાં ને રાગમાં ને એમાં તારો સમય વહી રહ્યો છે. રાગની મંદતાના પ્રયત્ન વડે વ્યવહારમાં રાગમાં એનો ઘણો કાળ વહી ગયો, શુદ્ધ ભાવમાં એનો ઘણો કાળ વહી ગયો. રાગની મંદતા એટલે શુદ્ધ ભાવ, એમાં એનો ઘણો કાળ વહી ગયો. રાગની મંદતાના દયાદાન વ્રત આદિના વિકલ્પની આડે એને નિશ્ચય એટલે કે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા દેખાયો જ નહીં. પેલા વિકલ્પની આડે એને આવડો મોટો ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ જ્ઞાયક ત્રિકાળ જ્ઞાયક એને દ્રષ્ટિમાં આવ્યો જ નહીં. ગંભીર વાત છે ભાઈ. પોતાનું સ્વરૂપ તને સમજવા ના આવ્યું, તને દેખાયું જ નહીં, જણાયું જ નહીં કે આ જાણનારો તે હું છું, હું જ્ઞાયક છું, આ બધાનું જ્ઞાન પરના જ્ઞાન કરવા વાળી મારા જ્ઞાનની પર્યાય એ મારી પર્યાય એટલે હું જ્ઞાન સ્વભાવી છું. પરલક્ષી જ્ઞાન છે એમાં તું રોકાઈ રહ્યો, પણ પરલક્ષી જ્ઞાનને જાણવા વાળો તું ભગવાન આત્મા છો એ વાતનો તને ક્યારે ખ્યાલ ના આવ્યો? અરે ભાઈ, આ અત્યારે સમજવાના કાળ આવ્યા
આવા તાણા પાક્યા છે અને તારે સમજવું નથી, પોતાના સ્વરૂપને જ સ્વીકારવું નથી. ગુરુદેવ તો એ વાત અહીંયા કરે છે કે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને જ તારે પકડવું નથી, સમજવું નથી, અને આમ ને આમ રાગમાં ને રાગમાં જ રહી જવું છે. તું જે નથી એમ માનીને ત્યાં ઉભો રહીને તું પ્રશ્ન કરે, તું એમ રહી અને તું જડતા કરે, આ બધું તને કાંઈ શોભતું નથી. તું જે છે એ બનીને વિચાર કર ને ભાઈ, બધું બહુ સહેલું થઈ જશે. પંડિત પ્રવર શ્રી ટોડરમલજી ના સમયમાં એક બ્રહ્મચારી રાયમલજી થઈ ગયા. તેમણે લખ્યું છે કે દેવ ગુરુ શાસ્ત્ર દયા દાન વ્રત તપ શીલ સંયમ પૂજા ભક્તિ ઇત્યાદિ વિશે જે પરિણામ છે તે પર તરફના વલણવાળા મંદ કસાયના પરિણામ છે. આ બધા શુભ ભાવ છે, એ મંદ કસાયના પરિણામ છે. એમાં આત્મા ક્યાંય નથી, એમાં પોતાનો સ્વભાવ નથી. તથા છ દ્રવ્ય, સાત તત્વ, નવ પદાર્થ, ગુણ સ્થાન, માર્ગણા સ્થાન ઇત્યાદિ વિશે ચિંતવન કરે તે એથી વિશેષ મંદ કસાયના પરિણામ છે. એમાં વધારે મંદ કસાય છે, વધારે શુભ ભાવ છે, પુણ્યાનુબંધી પુણ્યનો ભાવ છે. આ દ્રવ્ય સ્ત્રોતનો અભ્યાસ બધો કરવો, એનું ચિંતવન કરવું, આ જે છે એમાં અતિ ઉત્તમ પ્રકારનું પુણ્ય બંધાય છે. વળી દ્રવ્ય ગુણ પર્યાયના વિચારમાં ઉપયોગને લગાવે તો અધિક અધિક મંદ કસાયના પરમ શુક્લ લેશ્યાના પરિણામ થાય છે. પોતાનું શુદ્ધ સ્વરૂપ ત્રિકાળ નાયક 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 પોતે દ્રવ્ય શુદ્ધ છે અને આ અનંત ગુણોનો પિંડ ભગવાન આત્મા એક રૂપે પરિણમે છે અને આ એક સમયની નિર્મળ પર્યાય એ જ પોતાનું સ્વરૂપ છે. જે પર્યાયમાં પોતાને એક સમયની નિર્મળ પર્યાયમાં પોતાને જે અનુભવમાં આવે છે એ જ પોતાનું સ્વરૂપ છે. એવો બધો વિચાર કરવો એ અધિક અધિક મંદ કસાય પરમ શુક્લ લેશ્યાના પરિણામ છે. એમાં ખૂબ 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 મંદ કસાય છે અને એ શુભભાવ સર્વોત્તમ પ્રકારનો શુભભાવ છે અને એને લીધે તેને જે પરિણામ થાય છે એ તો ઉત્કૃષ્ટ પ્રકારના પુણ્યબંધના થાય છે. એમાં તો ચક્રવર્તી પદના કે તીર્થંકર પદ એવા કર્મ બંધાઈ જાય છે, એવા નામ કર્મ બંધાઈ જાય છે, એવા પુત્રના કર્મ બંધાઈ જાય છે. કેમકે આ ભાવ પછીથી આવા વિકલ્પો પછીથી એ પોતે પોતાના સ્વરૂપમાં જાય છે. જયારે સ્વરૂપમાં જાય છે, સ્વરૂપનો અનુભવ કરે છે ને ત્યારે એને ઘૂલન ચાલે છે અને એ પહેલા જે વિકલ્પો હોય છે આવા જ વિકલ્પો હોય છે. એટલે એ તો અતિ ઉત્તમ પ્રકારના પુણ્યબંધનું કારણ છે. પણ છતાંય શું, છતાંય એ પોતે સ્વરૂપમાં તો નથી. એ વાતને પણ અહીંયા સમજાવી છે. ગુરુદેવ કહે છે કે મંદ કસાયની અપેક્ષાએ સૂક્ષ્મ લેતા લેતા ઠેઠ છેક હું એક જ્ઞાયક ભાવ છું એવો સૂક્ષ્મ વિકલ્પ પણ મંદ કસાયના પરિણામ છે. પણ તે અકસાય ભાવ નથી. વિકલ્પ છે ને, જ્યાં સુધી વિકલ્પ છે ત્યાં સુધી પોતે સ્વરૂપને સ્પર્શતો પણ નથી. પછી ભલે એ કસાય જે છે મંદ કસાય એવો શુભરાગ છે, વિકલ્પ શુદ્ધ વિકલ્પ એ પણ છૂટી જાય અને પછી પોતે પોતાના સ્વરૂપમાં જાય છે. પણ અહીંયા તો સમજાવવું એ છે કે આ હું એક જ્ઞાયક ભાવ છું એવો સૂક્ષ્મ વિકલ્પ પણ મંદ કસાયના પરિણામ છે. એ તો કર્તા કર્મ અધિકારમાં પણ વાત આવી ને કે શુદ્ધ નિશ્ચય નહીંથી જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપ વિકલ્પ સહિતને પણ અટકવાનું સ્થાન કહી દીધું કે ત્યાં હજી રહ્યો છે, ત્યાં સુધી વિકલ્પમાં છે, સ્વરૂપમાં નથી. એવા વિકલ્પને પણ છોડીને પોતે નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે. એ વાત આવી ગઈ. અહીંયા વાત કરે છે કે ભાઈ કસાય ભાવના આશ્રયે અકસાય ભાવ વિતરાગ ભાવ ન પ્રગટે. કસાય ભાવ એટલે શુભ ભાવના આશ્રયે અકસાય ભાવ એટલે વિતરાગી ભાવ ન પ્રગટે. જ્યાં સુધી અંદર હું એક જ્ઞાયક ભાવ છું એવો પણ વિકલ્પ છે ત્યાં સુધી તેને સ્વનો આશ્રય નથી. અને સ્વના આશ્રય વિના સ્વમાં અભેદરૂપ પરિણમન થયા વિના વિતરાગતા કે સમ્યક દર્શન પ્રગટ થતું નથી. પંડિત શ્રી ટોડરમલજી કૃત મોક્ષ માર્ગ પ્રકાશકમાં પણ આનો ખુલાસો છે. આ રાયમલજીએ લખ્યું છે, એમણે આ વાત કરી છે ગુરુદેવે સમજાવી છે, પણ આ એક પ્રકારની વાત ટોટરમલજીએ પણ કહી છે. છતાં અજ્ઞાનીઓ કેમ માનતા નથી? અરે પ્રભુ, તું શું કરે છે? આ ભાઈ તારી દ્રષ્ટિને મેળ ન ખાય માટે સત્યને ઉડાવી દે છે, એનું ફળ બહુ આકરું છે. તને ન સમજાવે એટલે તારી માન્યતાને તું ફૂંકીને બેસાડે અને પછી ગમે તેવા અર્થ શાસ્ત્રમાંથી કરે, અથવા તો તને સંપ્રદાયની બુદ્ધિ છે માટે તું શાસ્ત્રના અર્થ ગમે તે પ્રકારે કરે, અથવા તો તને સંપ્રદાયની બુદ્ધિ છે એટલે સંપ્રદાયને અનુકૂળ તું બધી વાક્ય રચનાઓ કરે, એવા પુસ્તકો લખે, એવા લેખ લખે, પણ એ બધું બહુ આકરું પડશે. એ તો અનંતાનું બંધીનું કારણ થઈ શકે છે, કેમ કે જે સત્ય સ્વરૂપ દિનેશ્વર ભગવાનની વાણીમાં આવ્યું એનાથી વિપરીત વાત કરવી અને એને ધર્મ માનવો કે ધર્મ મનાવવાનો પ્રયત્ન કરવો, એને લીધે થઈને તો અનંત અનુબંધ થશે. ગુરુદેવ કહે છે કે વ્યવહારના રાગના પક્ષને લીધે અનંતકાળ પ્રભુ તારો સંસારની રજળપટ્ટીમાં દુઃખમાં ગયો છે. બહુ સરસ વાત કરી. 331મો પારા ઉપર છેલ્લે વાત કરે છે અહીંયા કે શું કહે છે કે જ્ઞાનીને વેદ્ય વેદક ભાવ હોતો નથી. કેમ? કેમ કે જેની દ્રષ્ટિ ધ્રુવ સ્વભાવ એક ચૈતન્ય ભાવ ઉપર પડી છે તે અત્યંત નાશવાન એવા વિકારી ભાવની વાંછા ઈચ્છા શા માટે કરે અને એના વેદનની એને શા માટે ઈચ્છા થાય? હોય જ નહીં, એવા વેદન માટે થઈ અને એને કોઈ ઈચ્છા થાય જ નહીં. આગળ પણ 332મા પાના ઉપર કહે છે કે છતાંય કહે છે કે તેને વિભાવ ભાવનો વેદ્ય વેદક ભાવ નથી. અહીંયા વાત આગળ કરી છે કે ધર્મીને તો સ્વભાવ ભાવની દ્રષ્ટિ હોવાથી સ્વભાવ ભાવની એકાગ્રતાનું વેદ્ય વેદક પણ હોય છે, વેદવા યોગ્ય પોતે અને વેદાવાનો ભાવ પણ પોતે. વેદવા યોગ્ય પોતે અને વેદાવાનો ભાવ પણ પોતે તેની દ્રષ્ટિ છે ધર્મીને. ધર્મીને વિના વેદ્ય વેદક ભાવની દ્રષ્ટિ નથી, પરંતુ સ્વભાવ ભાવની દ્રષ્ટિ છે અને સ્વભાવ ભાવની એકાગ્રતામાં શું છે એમાં વેદ વેદક પણ નથી. પરંતુ એમાં જુદી રીતે વાત છે કે સ્વભાવ ભાવમાં એ પોતે જ વેદ્ય છે અને પોતે જ વેદક છે. વેદ વેદકની અહીંયા જે વાત કરી છે એ પેલા વિભાવ ભાવની નહીં, સ્વભાવ ભાવને અહીંયા વેદ વેદક તરીકે ગુરુદેવે સમજ માટે લીધો છે. તો કહે છે કે જેને સ્વભાવની દ્રષ્ટિ થઈ છે, સ્વભાવની એકાગ્રતા થઈ છે, એને બહારમાં બીજે ક્યાંય પરમા કાંઈ વેદવું નથી, એને વેદ વેદક ભાવ પરના લક્ષ્ય નથી, પરંતુ એની દ્રષ્ટિ તો પોતાના સ્વરૂપ તરફ છે, એટલે એને તો પોતે જ વેદ્ય ને પોતે જ વેદક એમ સ્વભાવ ભાવની એકાગ્રતા હોય છે. વેદવા યોગ્ય પોતે અને વેદાવાનો ભાવ પણ પોતે. પેલા વેદ વેદક ભાવ જે વિભાવ ભાવ છે એ જુદા છે, એની અહીંયા વાત નથી. અહીંયા સ્વભાવ ભાવની વાત કરતા ગુરુદેવ સમજાવે છે કે ભાઈ જેને સ્વભાવની દ્રષ્ટિ છે, જેને ત્યાં જ એકાગ્રતા થઈ છે, એને તો પોતે જ વેદનારો ભાવ છે અને વેદાવાળો ભાવ પણ પોતે છે. એટલે પોતે પોતાના સ્વરૂપને જ વેદે છે, પોતાના સ્વરૂપને જ ભાવે છે, પોતાના સ્વરૂપને જ ભોગવે છે. ભોગવનારો પણ પોતે છે અને જે ભોગવાય છે એ પણ પોતે છે. કોઈ દ્વેત રહેતો નથી. નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાને પોતાના સ્વરૂપનું ભાન જ્ઞાન અનુભવ થાય છે, ત્યાં દ્વેત રહેતો નથી, બે પણ રહેતું નથી. વેદાવા યોગ્ય પણ પોતે જ છે અને વેદે છે એ પણ પોતે જ છે. બહુ સુંદર વાત છે, અનુભવની વાત છે આ તો. પ્રભુ આગળ કહે છે કે સ્વરૂપનો નિત્ય આનંદ સ્વરૂપ ભગવાન આત્માનો જેને સ્પર્શ થયો, જેને સ્પર્શ થયો એની આવી દ્રષ્ટિ હોય છે. એટલે એક પ્રશ્ન થયો કે સ્પર્શ થયો એટલે શું? ભગવાન આત્માનો સ્પર્શ થયો એમ ઘણી વાર ગુરુદેવે કહ્યું છે. તો કે સ્પર્શ થયો એટલે શું? ગુરુદેવ કહે છે કે સ્પર્શ થયો એટલે ભગવાન આત્મા પ્રતિ ઝુકાવ થયો, પોતાના શુદ્ધ સ્વરૂપનું મહાત્મા આવ્યું અને એ તરફ ઝુકાવ થયો. પોતાના નિજ શુદ્ધ સ્વરૂપને ભગવાન માની અને એના તરફ એ વળી ગયો, એને નમસ્કાર થઈ ગયો, એની પ્રાપ્તિ માટે થઈ અને એ તરફ એ વળી ગયો, એના જ્ઞાન દર્શનના ઉપયોગ એ તરફ વળી ગયા. જે જ્ઞાન દર્શનના ઉપયોગ બહારમાં રમતા હતા એ સ્વલક્ષી થયા. ખરેખર પર્યાય કાંઈ દ્રવ્યને સ્પર્શતી નથી. સ્પર્શ થયો એટલે એવો અર્થ નથી સમજવાનો કે એ પર્યાય દ્રવ્યને સ્પર્શ છે એમ નથી. પર્યાય તો પર્યાય રૂપ જ રહે છે, પર્યાય તો પર્યાય રૂપ રહીને દ્રવ્યના શ્રદ્ધાન જ્ઞાન કરે છે, જેવું દ્રવ્ય છે એવું જ પર્યાયમાં એને અનુભવમાં આવે છે. પણ કઈ દ્રવ્ય પર્યાયમાં આવી જતું નથી. ગુરુદેવે ઘણી સ્પષ્ટતા કરી છે, ઘણી વાર આ વાત કરી છે, પર્યાય તો પર્યાય રૂપ રહીને દ્રવ્યના શ્રદ્ધાન જ્ઞાન કરે છે, પણ તે કઈ દ્રવ્યમાં ભળી જઈને તેના શ્રદ્ધાન જ્ઞાન કરતી નથી. પર્યાય જુદી છે, છતાંય એ અનુભવના કાળે દ્વેત રહેતો નથી. અને એ પર્યાય એ એક સમયની છે, માટે એ નિર્મળ પર્યાય એ એક સમયની એમ કહેવાય. અને પછી એ પર્યાય વિલીન થઈ ગઈ એમ પણ કહેવાય. પણ અહીંયા તો એમ દર્શાવવું છે કે એ પર્યાય અને દ્રવ્ય એ બંનેની દશા કઈ રીતે છે, તો કે પર્યાય એ દ્રવ્યને જેવું છે તેવું અનુભવનારી છે, અને દ્રવ્ય પણ પોતે પર્યાયમાં કઈ આવી જતું નથી. પરંતુ પર્યાયમાં દ્રવ્ય સંબંધીનું, દ્રવ્યના સામર્થનું, દ્રવ્ય સંબંધીનું એટલે દ્રવ્યના સામર્થનું જ્ઞાન અને શ્રદ્ધાન આવે છે. આવી વાત છે. જેને નિત્ય આનંદ સ્વરૂપ ભગવાન આત્માના જ્ઞાન શ્રદ્ધાન થયા છે, તે ધર્મીને બીજા કોઈને ભોગવવાની ઈચ્છા નથી. આને ભોગવું, આની પ્રાપ્તિ કરું, આ લાવું મૂકું, એવો કોઈ ભાવ એને હોય જ નહીં. પોતાના સ્વરૂપનો અનુભવ પછી બાકી વાત જ બદલાઈ જાય છે. શું વાત કરવી. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.
હવે સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમો પદ તે વર તે જય તે પ્રણમો પદ તે વર તે જય તે